તારીખ 20/12/1998 શ્રી સમયસર ગાથા 4 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 341
સમયસર પર માગમ જીવ અધિકારનો ચોથી ગાથા એની ટીકા આ સમસ્ત જીવ લોકને કામ ભોગ સંબંધી કથા એકપણાથી વિરુદ્ધ હોવાથી અત્યંત વિસંવાદી છે. શું કહે છે કે આખા જગતના જીવોને સુખને કારણે સુખ મેળવવા માટે ઈચ્છાઓ થાય છે બધા જગતના જીવોને. ભ્રાંતિથી સુખ ક્યાંક ને ક્યાંક બહારથી મળશે કોઈને કોઈ પદાર્થોથી એવી ભ્રાંતિ હોવાથી અથવા એવો મિસકોન્સેપ્ટ હોવાથી ઈચ્છા થયા જ કરે છે અને ઈચ્છિત પદાર્થો સંબંધીની ઈચ્છા અને ઈચ્છિત પદાર્થો સંબંધીની જે વાતો છે અથવા ભાવો છે એ ચાલુ રહે છે. એ ભાવો આત્માના એક અભેદ મૂળ સ્વરૂપથી વિરુદ્ધ છે. વિરુદ્ધ એટલા માટે છે કે આત્મા પોતે જ અનંત સુખની ખાણ છે. સુખ આત્મામાં ભેરું છે. ગમે તેટલા બાહ્ય પદાર્થો ઈચ્છિત પદાર્થો નો સંયોગ થાય ને પ્રાપ્તિ કહે છે તો પણ કોઈને સુખ શાંતિ અને તૃપ્તિ થતા નથી. નહીં થવાનું કારણ એ છે કે પદાર્થો આત્માને મળતા નથી. આત્માથી દૂર ને દૂર બહાર ને બહાર જ રહે છે. આવી પરિસ્થિતિ હોવાથી સુખ માટેનો પ્રયાસ નિષ્ફળ જાય છે અને ત્યાં આકુતાની ઉત્પત્તિ થાય છે. આત્મા સુખ સ્વરૂપ હોવાથી અને આ બધા ભાવો આકુલતારૂપ હોવાથી વિરુદ્ધ છે. આત્માથી વિરુદ્ધ છે આખા જગતની આ સ્થિતિ છે. સર્વજ્ઞ ભગવાને એક વાક્યમાં આખા જગતને મૂકી દીધું, બતાવી દીધું. જગતના તમામ જીવોને, પરિભ્રમણ કરતા તમામ જીવોને દર્શાવી દીધા કે આ સમસ્ત જીવ લોકમાં સુખ મેળવવા માટે જે કાંઈ ભાવ કરવામાં આવે છે એ આકુરતાને ઉત્પન્ન કરે છે, દુઃખને ઉત્પન્ન કરે છે. તેથી કરીને જગતમાં કોઈ જીવ સુખી નથી. જગતમાં કોઈ જીવ સુખી નથી એ વાત હકીકત રૂપે છે, સત્ય હકીકત રૂપે છે. અહીંયા શાસ્ત્રીય ભાષામાં એવો શબ્દ વાપર્યો છે કે એ બધી વાતો અત્યંત વિસંવાદી છે. વિસંવાદ એ મૂળ શબ્દ છે. ગુજરાતીમાં આપણે એને વિખવાદ કહીએ છીએ. વિસંવાદને શું કહીએ છીએ? વિખવાદ કહીએ છીએ. ક્યાંય ક્લેશ થાય, તકરાર થાય, ઝઘડો થાય, પણ શું થયું તમારે આપસ આપસમાં પડોશ મારી જશે તો અમારે વિખવાદ આલે છે. ઘરમાં ને ઘરમાં તો કે વિખવાદ આલે છે. વિખવાદ એટલે ક્લેશ, આકુલતા. અને એ જ આત્માનું અહિત છે, એ જ આત્માનું ગુરુ છે. કેમ કે એમાં અશાંતિ થાય છે જીવને. આપણા તત્વજ્ઞાનના વિષયમાં પ્રકરણમાં લાભ અને નુકસાનની ટર્મિનોલોજી શાંતિ અશાંતિ છે. જગતમાં લાભ નુકસાન પૈસા સાથે સંકળાયેલું છે, આબરૂ સાથે સંકળાયેલું છે, એટલે લોભ અને માનની સાથે સંકળાયેલું છે. કોઈને આબરૂ ઘટ્યું તો કોઈને નુકસાન થયું, કોઈને પૈસાનું નુકસાન થયું તો નુકસાન થયું, મળ્યા તો લાભ થયો. જગતમાં એની ટર્મ જુદી છે લાભ નુકસાનની. અહીંયા ધર્મના ક્ષેત્રમાં લાભ નુકસાનની ટર્મ છે શાંતિ અશાંતિ. આત્માને શાંતિ પ્રાપ્ત થાય, આત્મશાંતિ પ્રાપ્ત થાય તો તે આત્માને લાભનું કારણ છે, આત્માને અશાંતિ થાય તે નુકસાનનું કારણ છે. કોઈ પણ ઈચ્છા આકુળતાને ઉત્પન્ન કરે છે, પણ ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિમાં જાણે શાંતિ થતી હોય એવો આભાસ થાય છે. એટલે બાહ્ય પદાર્થોમાં સુખ છે એ કોન્સેપ્ટ મજબૂત થઈ જાય છે. કે પહેલા એ પદાર્થ નહોતો મળ્યો અને મને ઈચ્છા હતી ત્યારે ખૂબ અશાંતિ થતી હતી, પણ પદાર્થની પ્રાપ્તિ થતા મને શાંતિ થઈ ગઈ. એટલે મિસકોન્સેપ્ટ છે સુખ સંબંધીનો એ ખૂબ દ્રઢ થઈ જાય છે, અને એ દ્રઢતાને કારણે એથી વિરુદ્ધ પરિસ્થિતિ ઉત્પન્ન કરવામાં ઘણી વિટમણાનો અનુભવ કરવો પડે છે. કે મારે ઈચ્છિત પદાર્થો છોડવાના, અથવા તો મારું સુખ ત્યાં છે એમાં મને સુખ છે એવો જે મોહ, એ મોહ છોડવો જીવને મુશ્કેલ પડે છે. મોહ એટલા માટે એને કહીએ છીએ કે સુખ ત્યાં નથી છતાં સુખ દેખાણો, એટલા માટે સુખ નહીં હોવા છતાં સુખ દેખાણો, એટલા માટે એને મોહ કહેવામાં આવે છે. બીજું કઈ કારણ નથી. મોહ એટલે ભ્રાંતિ. જ્ઞાની પુરુષો એ મોહને છોડાવે છે, એ દુઃખી કરવા માટે નહીં, સુખી કરવા માટે, જીવને દુઃખથી બચાવવા માટે વાત છે. એટલા માટે તીર્થંકર દેવના સમોસરણમાં નાત જાતના ભેદ વગર કોઈ પણ જીવ પ્રવેશ કરે છે. એવું નથી કે જૈન હોય તે જ આવે. સરકારે તો હવે કાયદો કર્યો કે ધર્મના ક્ષેત્રમાં કોઈને પણ ના ન પાડી શકાય, કોઈ પણ મંદિર મસ્જિદમાં કોઈ પણ માણસ ના જ જાતનો જઈ શકે, એમાં કોઈ કોઈને કાયદેસર ન અટકાવી શકે. એ તો અલૌકિક કાયદો છે, પણ અલૌકિક કાયદો એવો છે કે સુખ છે એ દરેક આત્માની સંપત્તિ છે. જ્ઞાન, સુખ, શ્રદ્ધા, આનંદ, અસ્તિત્વ, પ્રસ્તુત્વ, પ્રભુત્વ, સ્વચ્છત્વ વગેરે અનેક શક્તિઓ છે, એ આત્માની સંપત્તિ છે, પોતે એનો માલિક છે, અને એ ભોગવવા માટે એની સ્વતંત્રતા એને હોવી જોઈએ. પોતાની સંપત્તિનો ભોગવટો કરવા માટે એમાં નાત જાત, કુળ, ધર્મ, સંપ્રદાય કાંઈ આડું ન આવવું જોઈએ. એટલે તીર્થંકર દેવના સમોસરણમાં કોઈ પણ જીવ આવે છે. ભેટ ભંગી ચમાર બધા. અમારે ત્યાં સ્વાધ્યાયમાં મુસલમાન પણ આવે છે, ભાવનગરમાં મહેબૂબભાઈ કરીને આવે. ત્યારે સંકોચ થયો, હું આવી શકું છું કે જરૂર, અમારા બધા આત્મા છે, અમારે હિન્દુ મુસલમાન જૈન જેવું કાંઈ નથી, બધા આત્મા છે. દરેક આત્માને પોતાની સુખ સંપત્તિ ભોગવવાનો સંપૂર્ણ અબાધિત અધિકાર છે. નાત જાતની વાત તો એક બાજુ રાખો, તીર્થંકર દેવના સમોસરણમાં તો પશુ પક્ષી પણ આવે છે, જળચર, ખેચર અને ભૂચર ત્રણેય પ્રકારના પશુઓ આવે છે. જમીન પર ચાલનારા ભૂચર, આકાશમાં ઉડનારા ખેચર અને પાણીમાં તરનારા જળચર રહેનારા. તે વ્યવસ્થા છે. સમોસરણમાં પાણીના હોજની વ્યવસ્થા છે અને જળચર પ્રાણીઓ ત્યાં રહીને સાંભળે છે. એ તો જીવિત નથી. માછલું કેવી રીતે જીવે પાણી વગર? પણ માછલું આવે, ત્યાં ડેટકું આવે, બધા આવે. કેમ કે ભગવાનની દ્રષ્ટિમાં તો એ પણ આત્મા જ છે. અહિંસાનો જન્મ અહીંથી થયો છે, આત્માના તત્વજ્ઞાનમાંથી. જે લોકો લૌકિક અહિંસાની વાતો કરે છે એ નથી સમજતા કે મૂળ આનું ક્યાં છે. પણ એનું મૂળ અહીંયા છે કે સર્વજ્ઞ પરમાત્મા જિનેન્દ્ર દેવે બધાને આત્મા તરીકે જોયા છે. એટલું જ નહીં, પોતે જે પરમ સુખને પરમ શાંતિને પામ્યા, એવું સુખ શાંતિ જગતના બધા આત્માઓ પામે એવો લાભ એને પણ મળે એવી ભાવનાથી તો એમને તીર્થંકર ગોત્રો અને તીર્થંકર નામ કર્મ બંધારણો અને એ તીર્થંકર પ્રકૃતિનો ઉદય 13મા ગુણ સ્થાને આવ્યો ત્યારે એ જીવોને સુખ શાંતિ મળે એવો ઉપદેશ પણ છૂટ્યો વાણીમાંથી. અને એ તિર્યંતો પણ સમ્યક દર્શન પામવા માંડ્યા. તે પણ સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી 5મા ગુણ સ્થાન સુધી સાચા શ્રાવક થયા. અનેક તિર્યંતો સાચા શ્રાવક થયા ત્યાં. એટલે ભગવાનના ઘરે કોઈ વેરો વંચો નથી. વેરો વંચો એટલે પક્ષપાત નથી. આપણે કાઠિયાવાડી ભાષામાં વેરો વંચો કહે છે. કોઈને ગોળ ને કોઈને ખોળ એમ નથી. વળી મહાવીર સ્વામીએ તો મોટો ઇતિહાસ બનાવ્યો આ વિષય ઉપર. ઘણા જૈનો અને જૈન મુનિઓ એમની સભામાં બિરાજમાન હતા, પણ 66 દિવસ સુધી વાણી જ નોંધ છૂટી. વિતરાગ છે તો બોલવાની ઈચ્છા નથી. એ તો સહજ ઓમકાર ધ્વનિ નાદ સમોસરણમાં ગાજવા માંડે છે. એમનો તો ઓઠે હાલતો નથી, મોઢું ખુલતું નથી. એ તો સંપૂર્ણ ધ્યાનસ્થ અવસ્થામાં બિરાજમાન રહી જાય છે. જેવા પ્રતિમા આપણે મંદિરમાં છે એમ જ બિરાજમાન હોય છે. કાંઈ ફરક ન લાગે, પ્રતિમા જ લાગે, હલેક ચલે, સ્થિર યોગમાં હોય છે. મન વચન કાયના સ્થિર યોગમાં. એક દી, બે દી, ચાર દી, પાંચ દી, 15 દી, 66 દિવસ વ્યા ગયા. દેવો આવેલા છે ઉપરથી સાંભળવા, સભા ભરાયેલી છે, પણ ભગવાનની વાણી ચાલુ નથી થતી. ત્યાં ક્યારે સ્વિચ ઓન ઓફ કરવાનો સવાલ નથી, કુદરતી જ બધું થાય. ઇન્દ્રને વિકલ્પ શરૂ થયા, આ છે શું, કાંઈ સમજાતું નથી. તીર્થંકર હોય અને એને વાણી ન હોય એવું બને નહીં. અને આટલી બધા જીવો આવ્યા છે એમાં કોઈ મોક્ષ ન પામનારા હોય એવું બને નહીં. અને ઘણા પોતે જ ધર્માત્મા હતા, પોતે જ્ઞાની હતા, અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂક્યો. ત્યારે એમણે જોયું કે આ સભામાં કોઈ ગણધર ને યોગ્યતાવાળો કોઈ જીવ નથી અને વાણી ખાલી જાય નહીં. એટલે ગોઈતા એમણે અવધિ જ્ઞાનનો ઉપયોગ ફરવા માંડ્યો. ગોતતા 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 પત્તો લાગ્યો, કરે આ તો વેદાંતના કોઈ જૈનની કુળમાં જન્મેલા, હિન્દુ કુળમાં જન્મેલા વેદાંતના કોઈ પ્રખર મહાત્મા ગુરુ છે, હજારો શિષ્યના આ તો ગુરુ છે મોટા કોઈ. આ તો કાંઈ આપણી વાત માની નહીં કાંઈ જૈનને. જૈનની વાત કાંઈ માનવા તૈયાર થાય નહીં. એ તો પોતે જ ઘણું જ્ઞાન ધરાવે છે એમ માને છે. ખરેખર આત્મજ્ઞાન હતું ને. પહોંચ્યા, યુક્તિ કરીને લઈ આવ્યા. સાધારણ બ્રાહ્મણનો તો વૈકરિક શરીર હોય તે વેશપટ પલટો કરી નાખે, શરીર બદલી નાખે, કપડા બદલી નાખે, જઈને તત્વ ચર્ચા શરૂ કરી. તમે તો બહુ મોટા ગુરુ છો, તમારે હજારો શિષ્યો છે, પણ મારી એક શંકાનું સમાધાન કરો તો હું પણ આપનો શિષ્ય થઈ જાઉં. મારા ગુરુ બહુ સમર્થ છે, પણ હવે આપને મારે શું વધારે કઈ વાત કરે, એવું નકામું છે. કેમ કે આમાં બે બુદ્ધિવાળા એક ટેબલ ઉપર કામ નથી કરી શકતા. એક ઓફિસમાં બે બુદ્ધિવાળા એક ટેબલ ઉપર હારે કામ ન કરી શકે. તમે બહુ મોટા, એ બહુ મોટા, ભેગું કોઈ રીતે થાય ને. એમની વાતે બહુ અજબ ગજબની છે. પણ હમણાં મૌન વ્રત ધારણ કર્યું છે એટલે તમારી પાસે આવ્યો છું. મારો એક સવાલ છે, આનો જવાબ આપો તો માનું કે તમે પણ કઈ છો. સવાલ મૂક્યો તો જવાબ નો આપી ગયા, જવાબ નો આપી ગયા. પણ અમે નીચું જવાબ હું ન આપી કોઈ તો નીચું પડી જાય તો હું કઈક છું એ વાત તો રે ને. એટલે કે હું તારા જેવા સાધારણ સાથે વાતો નથી કરતો. ખરેખર તત્વ ચર્ચા જ કરવી હોય ને, પ્રશ્નો કરવા તો તારા ગુરુને મારા મેદાનમાં લઈ આવ. એને શું હતું કે જે શિષ્યનો હું સવાલનો જવાબ નથી દઈ તો એ ગુરુ તો કેવા હશે? મૂળ પાત્ર જેવ હતા. અંડવાદ બીજી હતી, બહાર દેખાવ બીજો કર્યો. અંદર તો એમ હતું કે નક્કી આના ગુરુને મળવું જોઈએ, છે કઈક ગડબડામાં, મારી મતી મુંજાઈ જાય એવી વાત છે. આ કયા એક જ સવાલનો જવાબ પેલા બોલે આઉટ થઈ ગયેલા તો અંદરમાં તો જવું જોઈએ. પણ એને કેમ કેવું, પેલા બધા ફાંકા માર્યા હોય પછી શું થાય? એટલે કે હાલ તારી યારે કોણ વાત કરે કે તારા ગુરુ, તારા ગુરુવારે વાત કરશું વધારો ને આપણે હારે જઈએ. એમાં લઈ ગયા સમોસરણ ભાઈ તો પતી ગયો, તો બધું માન માન સ્તંભમાં પસાર થયા તો ખલાસ થઈ ગયો. એક અતિશય છે ત્યાં સમોસરણ નો, એ અતિશય છે. માનસ્તંભ પાસેથી પસાર થાય એનું માન ગળે પેલું, પછી શ્રી મંડપ સુધી સાંભળવા પહોંચે એટલે બરાબર એને ઉપદેશ લાગુ પડે. માન ઉતરી ગયું હોય ને તો ગૌતમ સ્વામી બહુ ઇન્દ્રભૂતિ વખત એમનું નામ હતું, બહુ પાત્ર જીવ હતા. એમને જેવી ભગવાનની વાણી છૂટી શરૂ થઈ ગઈ અને એમને ઉપદેશ પરિણામમાં માંડ્યા. ગ્રહિત મિથ્યા તો છૂટી ગયું, વિતરાગને ઓળખ્યા, વિતરાગનો ઉપદેશ અંગીકાર કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો. સ્વરૂપને ઓળખ્યું, સ્વરૂપ બતાવ્યું તો સ્વરૂપને ઓળખ્યું, સર્વજ્ઞને ઓળખ્યા, પોતાના સ્વરૂપને ઓળખ્યું. આગળ જઈને અનુભવ કર્યો, અનુભવ કરીને આગળ વધીને મુનિ દીક્ષા ધારણ કરી અને ગણધર પદે વિરાજમાન થઈ ગયા. તાત્પર્ય એ છે કે કેટલા થોડા ટાઈમમાં કેટલું વધારે કામ થઈ શકે છે એવી શક્યતા વાળો આ ઉપાય છે. આપણને વર્ષો સુધી કામ નથી કરી શકતા, એ આપણો દોષ છે. આપણે શું કર્યું, ખોટા તર્ક વિતર્ક બહુ કર્યા, મતી ઊંધી ચાલી.
હું જો મારી જાતને તો માન નો કેવી
છું, ત્યાં માન ઉતરી જાય છે. પણ શું થાય છે કે તર્ક વિતર જીવ બહુ કરે છે, ખોટા તર્ક વિતરમાં બહુ પડે છે. પોતાને કામની ચીજ ઉપર ધ્યાન જાય ને, નકામી વાતો ઉપર ધ્યાન જાય, ત્યાં તો ઘણી વાતો ચાલે સમવસરણમાં તો, કેમ કે એ તો આખા જગતને એમણે જોયું છે એટલે આખા જગતનું દર્શન કરાવે છે, પોતે આખા જગતને જોવે છે એટલે આખા જગતનું દર્શન કરાવે છે, એટલે ઘણી વાતો ચાલે જીવને નવી નવી વાતો જાણવાની, તો બહુ કુતૂહલ વૃત્તિ છે. કુતૂહલ વૃત્તિ કેટલી છે, દેશ વિદેશ એટલા માટે જાય છે હાડમારી સહન કરીને, એટલે એમાં પણ ઘણું જોવા જાણવાનું મળે છે. એમને મૂળ વાત રહી જાય છે, કામની વાત રહી જાય છે ને નકામી વાતમાં રોકાઈ જાય છે. કોક વાર શંકાય કરે, ઊંધું ચાલીને શંકા પણ કરી છે, સર્વજ્ઞમાં શંકા કરી છે, સર્વજ્ઞના ઉપદેશમાં શંકા કરી છે, એવું બધું પણ ચાલે છે. કેમ કે ત્યાં સમોસરણમાં વૈભવ ઘણો છે, દૈવી વૈભવ છે બધો, અને પોતે વિતરાગ છે, કેવો કોન્ટ્રાસ્ટ ઉભો થાય. હે, પોતે વિતરાગ છે, સંપૂર્ણ વિતરાગ છે, આજુબાજુમાં ઝાક ઝમાળ છે બધો. આપણી મુંબઈ ને ન્યુયોર્ક ને લંડન ની ઝાક ઝમાળ કઈ નથી એની પાસે, એવી ઝાક ઝમાળ છે બધી. અહીં તો ઇલેક્ટ્રિસિટી ફેલ પણ થાય છે, ત્યાં તો બધું દૈવી પરમાણુ છે, બધા વિકરીત પરમાણુ છે, એટલે ત્યાં રાત દિવસની ખબર નથી પડતી, એટલો બધો પ્રકાશ 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 હોય છે. આમ તો ભગવાનના શરીર જેટલો હોય એટલો બધો પ્રકાશ છૂટે છે, એમનું જે પરમ ઔદારિક શરીર થાય છે, સૂર્યચંદ્ર ઝાંખા પડે એટલો પ્રકાશ તો એમના શરીરના પરમાણુમાંથી છૂટે છે, રાત દિવસની કોઈને ખબર ન પડે, અને રાતે કોઈને ઊંઘ આવે નહીં, એટલો ઉપદેશ ચાર્મિંગ હોય છે કે કાનમાં કોઈ અમૃતની ધાર કરતું એવું લાગે. સાંભળા જ કરો, સાંભળા જ કરો, સાંભળા જ કરો, સાંભળવાથી છૂટવાનું મન ન થાય એટલો રસ પડે. સીધું ચાલે તો બેડો પાર થઈ જાય, નવડું ચાલે તો કોરો કોરો રહી જાય, આવું છે. તો કહે છે કે આત્માની જે શાંતિ છે એ લાભ છે, ક્લેશ અને આકુલતા એ છે વિખવાદ છે, એટલે અશાંતિ છે. અને એ બધા પ્રકાર અનંતવાર થઈ ગયા છે, એ વાતો અનંતવાર સાંભળવામાં આવી છે, એ સંભળાવનારા પણ મળે, એના રશિયા હોય બધી સંભળાવનારા મળે. શું અહીં પાર્ટીમાં જઈને આવ્યા પછી બધા વાતો કરે કે ન કરે, હા આજ તો અમે ગયા હતા ધીરુભાઈ અંબાણીને ત્યાં, 800 રૂપિયાની તો ખાવાની ડીશ હતી, અને 10,000 માણસ જમવામાં હતું, ગુણાકાર કરી લ્યો કેલ્ક્યુલેટર ઉપર, કે 8 લાખ તો જમવામાં, કે 8 કરોડ તો જમવામાં વાપર્યા, એ બધું સાંભળવા બહુ મળે, એવી કથાઓ સાંભળવા, વાર્તાઓ સાંભળવા બહુ મળે, છાપામાં આવે. અનંતવાર સાંભળ્યું છે, અનંતવાર પરિચયમાં આવી છે, અને પોતે બહુ રસથી એનો પરિચય કર્યો છે, એનું સેવન કર્યું છે, અને અનંતવાર એનો અનુભવ પણ કરી ચૂક્યો છે. જે દેવલોકનો દેવ થયો છે, શ્રીમંત શેઠિયો થયો છે, બધું થઈ ગયું છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુભાવ કરીને એના ફળ પુણ્યના ફળે ભોગવા છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ અશુભ ભાવ કરીને પાપના ફળ પણ ભોગવા છે, બધું થઈ ચૂક્યું છે, પંચ પરાવર્તનમાં કઈ બાકી નથી. કેવો છે જીવલોક, આખા જગતના જીવો કેવા છે, પહેલા તો વર્ણન આચાર્ય કરે છે, અમૃતચંદ્ર આચાર્ય ટીકા લખે છે કે જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, સંસારના ચાકડે ચડેલા છે બધા, પરિભ્રમણનો વંટોળ ચાલે છે, એક સાયક્લોન ચાલે છે, અરૂપી જેવી હોવાથી આપણને દેખાતું નથી આંખ છે, પણ એક સાયક્લોન 6-12 કલાક ચાલે ને તો ત્રાહિમામ પકડી જાય, આ ભૌતિક સાયક્લોન. કેમ? વરસાદ, વાદળી, બધો વ્યવહાર બંધ, ઇલેક્ટ્રિસિટી બંધ, બધું બંધ, અંધારું ઘોર, કોઈ ચીજ કામમાં આવે નહીં, કઈ કામ થાય નહીં. આ અનાદિનું સાયક્લોન છે ને એમાં જીવ સપડાયેલો છે. અહીંથી મર્યો, હજારો ગાવ એક સેકન્ડમાં ઉપજે પાછો, વળી ત્યાંથી મરે લાખો યોજન બીજે જઈને ઉપજે. ફેંકા ફેંક, ફેંકા ફેંક છે જીવન. એક સેકન્ડમાં અસંખ્ય જીવો મરે, અનંત જીવો મરે અને બીજે ઉપજે, ફેંકા ફેંક ચાલે છે. જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણનું મોટું ચક્કર ચાલે છે, મોટું સાયક્લોન ચાલે છે. એમાં સંસારનો જીવ સપડાયેલો છે. કેવો છે? સપડાઈ ગયો છે. ઓલો તો સાયક્લોન તો આપણે ઘરમાં સેફ સાઈડ વારી માણા બંધ કરીને બેસી જઈએ, પછી મકાન પડે એ બીજી વાત છે, પણ આપણે એમ લાગે ઘડી ભર માટે કે આપણે ચાલો સેફ છીએ, ઘરમાં છીએ, રસ્તા ઉપર તો નથી, રોડ ઉપર તો નથી, રોડ ઉપર પાણીના પૂર જતા હોય, તણાતા હોય, લોકો મકાને પડી જાય. ઓલું તો સપડાયેલો જ છે, ક્યારે મરશે એનું ઠેકાણું નથી ને ક્યાં જન્મ છે એની કઈ ખબર પડે એવું નથી. સર્વજ્ઞ સિવાય એવા સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે. નિરંતરપણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવરૂપ 5 અનંત પરાવર્તનોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, બધા ક્ષેત્રમાં ઉપજે છે, બધા કાળમાં જન્મ લે છે, બધા સંયોગો બધા દ્રવ્યોની વચ્ચે બધા જ પ્રકારના ભાવ ધારણ કરે છે, પશુ પક્ષી પ્રાણી એકેન્દ્રી બે ઇન્દ્રિય કાંઈ બાકી નથી રહ્યું, એવા બધા ભાવને ભાવ કરી ચૂકેલો જીવ છે, જેને પરિભ્રમણ પ્રાપ્ત થયું છે. જો આ ગાથામાં શેનું વર્ણન કર્યું? પરિભ્રમણની વાત કરી. ગ્રંથનો પ્રારંભ છે ને, ગ્રંથની શરૂઆત કરવી છે, તો શરૂઆતમાં કોઈ પણ જીવને એમ કહેવા માંગે છે કે તારી સામે બહુ મોટી સમસ્યા ઊભી છે, તું એકવાર મરીશ એટલી સમસ્યા નથી, અનંતવાર જન્મીને અનંતવાર મરીશ, અનંતવાર જન્મીને અનંતવાર મરીશ એવી મોટી સમસ્યા ઊભી છે, એનું સમાધાન આ ગ્રંથમાં છે એમ કહેવા માંગે છે. પહેલા નાનો પ્રોબ્લેમ સોલ્વ કરવો કે મોટો પ્રોબ્લેમ સોલ્વ કરવો, એ કયો બુદ્ધિ શું કહે છે આપણે? હે, પહેલા ગુમડું મટાડવું કે કેન્સર મટાડવું? હે, પહેલા અનાજ લેવું કે પહેલા કપડાં લેવા? મોટો પ્રોબ્લેમ છે, સીધી જ વાત છે, કોમન સેન્સમાં આવે એવી વાત છે કે મોટો પ્રોબ્લેમ પહેલા મટાડવો જોઈએ. તો મોટો પ્રોબ્લેમ તો અનંત જન્મ મરણનો છે, એક મરણનો નથી. એને જો દુર્લક્ષ કરવામાં આવે, એનું એને નિગ્લેક્ટ કરવામાં આવે એ વાતને, તો તેથી કઈ બચી નથી શકાતા. એક ઉંદર હતો, ઓછી બુદ્ધિવાળો, એને કોઈ કીધું કે પણ તું આમને તારે કોઈ ફેરાફર કરે તો બિલાડી તને ખાઈ જશે કે? તો કે એમાં હું બિલાડી આવશે તારે હું આંખું વીંચી જઈશ, બહુ ડાયો ભાઈ, તું આંખું વીંચી જશે એટલે બિલાડી તને નહીં ખાય એમ માને છે તું? એ તો એને બહુ સારી વાત છે, તું આંખું વીંચી જઈશ તો એને ખાવામાં નિરાત રહેશે કે હવે ભાગવાનું નથી. એમ અનુજન્મ મરણ ની વાત શ્રી ગુરુ સંભળાવે છે, આપણે આંખો વીંછી જઈએ એટલે કઈ અનુજન્મ મરણ થી બચી ન શકીએ. તો ઉંદર જેવી વાત થઈ ગઈ. શું વાત કરી? પહેલી વાત એમણે પરિભ્રમણ ની કરી કે હજી બહુ મોટી સમસ્યા છે તારી સામે, તું કઈક વિચાર કર. એ સમસ્યાનું સમાધાન ગોતવા માટે લોકોને ફાંફા મારવા પડે છે કે આનું સમાધાન ક્યાં હશે, મૃત્યુથી કેમ બચાતું હશે. બ્રાહ્મણો મૃત્યુંજયના જાપ કરાવે, કોઈ મોટો માણસ માંદો પડે ને એટલે જ્યોતિષને બ્રાહ્મણને બોલાવે કે ભાઈ શું કહે, અને આમાં ન મરે તો સારું, તો કોઈ ઈચ્છે તો નહીં કે ઘરનો માણસ મરી જાય. તો આમાં તો આપણે ત્યાં તો મૃત્યુંજયના જાપ થાય છે, મૃત્યુ ઉપર વિજય મેળવીએ. એક બેચવા છે અત્યાર સુધી કોઈ કોઈ બચા નહીં. જીવ સમજે અને એ સમજવું કઈ મોટી વાત નથી, પોતાના સ્વરૂપને સમજવું છે. પોતાનું જે મૂળ સ્વરૂપ છે, એલિમેન્ટરી તાત્વિક સ્વરૂપ છે, એને જ સમજવું છે. તો જે પોતાનું મૂળ સ્વરૂપ છે એ જન્મ મરણ રહિત છે, એનો ક્યારે જન્મ નથી, એનું ક્યારે મૃત્યુ નથી, અજર અમર તત્વ છે. એને ઓળખે, એનો અનુભવ કરે એટલે જન્મ મરણ પણ મટે. ભાવ જન્મ મરણ થવા એટલે ભાવ કરવા, બે શબ્દ નો એક શબ્દ કરીએ તો ભાવ. જન્મ ને મરણ બે માંથી એક થાય કે ભાવ કર્યો. આ આત્મામાં, કોઈ પણ આત્મામાં ભાવનું સ્થાન નથી, અને ભાવ થાય એવું કોઈ કારણ પણ મૂળ સ્વરૂપમાં નથી. આવું મૂળ સ્વરૂપ છે એને જીનેન્દ્ર દેવ સમજાવે છે કે તારું જન્મ મરણની સમસ્યા છે માટે એવા અનંત આત્માઓથી આ તીર્થંકર આદિ જેને જન્મ મરણ આજે નથી, એ બધા આપણી જેવા જતા પહેલા. કોઈ અનાદિથી સિદ્ધ નથી સિદ્ધશિલા ઉપર, સિદ્ધશિલા ઉપર કોઈ અનાદિથી સિદ્ધ નથી. જેટલા ત્યાં પહોંચ્યા એ બધા પહેલા આપણા જેવા જ સંસારી હતા, એ પણ અનંત સંસારમાં ભટકતા 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 જયારે સાચા ઉપાયમાં આવ્યા, પરમ સત્ય સ્વીકાર્યું, પોતાનું જે સ્વરૂપ એનો છુટકારો થઈ ગયો. કૃપાલ દેવી 128 પત્રમાં બહુ સરસ વાત લખી કે જો આવી મોટી સમસ્યાથી છૂટાતું હોય જન્મ મરણ, તો એ છૂટવા માટે જીવની કેવી કેટલી તૈયારી જોઈએ. મૃત્યુ સૈયા ઉપર કોઈ પડ્યો હોય ને એને એમ કે બચી જાવ, પણ હવે બહુ મોટી કોસ્ટ ચૂકવવી પડે એવું છે, તો બોલો ને જલ્દી, પણ કોણ ના પાડે, જલ્દી બોલો તમે. જો બોલવામાં તમને જરાક સાંભળવામાં આકરું પડે, અરે પણ તમે જલ્દી બોલો એમ જ કે. તમારી સંપત્તિ કેટલી હોય, જેટલી હોય એટલી તમે બોલો જલ્દી ભાઈ સાહેબ એમ જ કે. એમ નહીં, તમારી સંપત્તિને અમને ખબર છે, પણ તમારે દેવું કરવું પડે એવું છે, તમારા છોકરા મુશ્કેલીમાં મુકાઈ જશે. તો કે એનો કઈ વાંધો નહીં, ભલે છોકરાઓને માથે દેવું કરે કરવું, પણ મને તું બચાવ ભાઈ સાહેબ, શિર સલામત તો પગડી આપો. હું પાછો રડીને એને હું ઠેકાણે પકડી દઈશ, પણ અત્યારે તો મારે દેવું કરવું હોય તો હું તૈયાર છું, પણ તું મને બચાવી લે એટ એની કોસ્ટ. અભિપ્રાયમાં શું વાત છે કે એટ એની કોસ્ટ, એક વર્ષ એક વખત પણ જીવને મરવું નથી. તો અનંત વાર ન મરવું હોય તો એટ એની કોસ્ટ નથી મરવું, એવી માનસિક તૈયારી છે અભિપ્રાયને, એવી તૈયારી થયા પછી ખરી મુમુક્ષુતા પ્રગટે છે. ખરી મુમુક્ષુતા પ્રગટે છે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટે છે. જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ પ્રગટે છે એને સિદ્ધ પદની પ્રાપ્તિ, નિર્વાણ પદની પ્રાપ્તિ થાય છે. ગેરંટી પહેલેથી આપવામાં આવે છે કે જો ખરી મુમુક્ષુતા પ્રગટે તો નિર્વાણ પદ સુલભ છે. હા, કૃપાળુ દેવે બહુ કૃપા કરી છે એ વિષયમાં. એક વખત ખરી મુમુક્ષુતામાં આવ, એક વખત ખરી મુમુક્ષુતામાં આવતો જો જોવા જઈએ તો જીવને ખરી મુમુક્ષુતા જ એકેવાર પ્રગટી નથી અત્યાર સુધીમાં. ધર્મના ક્ષેત્રમાં ત્યાગ વૈરાગ અને શાસ્ત્ર જ્ઞાનનો ડોળ ને આડંબર ઘણો થયો છે, ઘણો કર્યો છે, ખરી મુમુક્ષુતા એકવાર પણ પ્રગટી નથી. એવી બહુ સુગમ ઉપાય થાય એવી વાતો કરી છે એટલે આપણને પ્રેરણા મળે. અને કોઈ પણ કક્ષાના જીવને, કોઈ પણ કક્ષાના જીવને ગમે તેટલો પાપી હોય એની આ કોઈ બંધી પ્રતિબંધ નથી, એના ઉપર રિસ્ટ્રિક્શન નથી. એને રિસ્પોન્સ આપ્યો છે, એટલો મોટો રિસ્પોન્સ આપ્યો છે કે એક વાર તો એને ખરી આ પરિભ્રમણથી છૂટવાની ઈચ્છા થઈ છે, ખરેખર ઈચ્છા થઈ છે, ઓનેસ્ટલી વાત છે, તારો છુટકારો થયો, તમને ગેરંટી છે અમારી પાસે. એવી વાત કરી છે. એવું પરિભ્રમણ જીવને પ્રાપ્ત થયું છે એટલે એ પરિભ્રમણના વંટોળમાં જીવ સપડાયેલો છે. સમસ્ત વિશ્વને એક છત્ર રાજથી વશ કરનારું મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વ્યવડાવે છે. ભૂત વળગે ને ત્યારે માંદો હોય ને એ આઠ જણને ભારે પડે. માંદો ફૂક લકડી જેવો હોય ને પણ જોર એવું કરે કે અમે આઠ જણા આવે તો ભારે પડી જાય. પછી એટલી નબળાઈ આવે કે વાત મૂકી દો, બોલવાની હોવા ન રહે, વાત કરવાની. એમ મોરૂપી ભૂત, એમ જે ભૂત છે ને એ એકવાર તો એવી તાકાત કરાવે છે, એમાં મોરૂપી ભૂત નરકની ગોદમાં લઈ જાય. કેવું છે કે એનું રાજ આખા જગત ઉપર ચાલે છે. કોઈનું રાજ જગત ઉપર નથી હાલતું. ઇન્દ્રનું રાજ દેવલોકમાં ચાલે છે અને ચક્રવર્તીનું રાજ મનુષ્યલોકમાં ચાલે. નરકમાં નાગેન્દ્ર હોય પણ એ ત્રણેય લોકમાં એક જણાનું કોઈનું રાજ ચાલતું હોય ને તો એ મોહ રાજા છે. અને બધાની પાસે બળદિયાની જેમ મજૂરી કરાવે છે, બળદિયાને ગાડે જોડે ને એમ સવારથી ઇલેક્ટ્રિક ટ્રેનમાં જાય ને હાજે ઇલેક્ટ્રિક ટ્રેનમાં પાછો આવે આખો દી. શું કરવા, મજૂરી. મોહ છે, મોહરૂપી ભૂત બળદની જેમ બોજો વહન કરાવે છે, વેવડાવે છે બહાર. જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે. જુઓ, પોતે ભાવલિંગી મુનિરાજ છે, વાત કરનાર જંગલવાસી છે, જંગલમાં બેઠા બેઠા તાડપત્ર ઉપર આ ટીકા લખે છે. પણ દુનિયાના જીવો કેવી જાત કેવા દુખી છે એનો ચિતાર આપ્યો છે. પોતે આત્મશાંતિમાં બિરાજે છે, એમને કોઈ ચીજની જરૂરત નથી, પરમ નિર્ગ્રંથ નિષ્ફળ છે. જેની રહેવાની ખાવાની પીવાની કોઈ વ્યવસ્થા હતી તે છોડી દીધી છે, કોઈ વ્યવસ્થા રાખી જ નથી. અને કોઈ રાખવા માંગે તો એ સ્વીકારતા નથી. ઉદ્દેશક આહાર ન લે. તૃષા લાગી હોય તો પણ ઉદ્દેશિક પાણીનો છાંટો પ્રાણ જાય તો ન લે, અનાજનો કણિયો ન લે પ્રાણ જાય તો, ઉદ્દેશિક આહાર ન લે. એમના ઉદ્દેશથી બનાવેલું, કોઈ આગળથી વ્યવસ્થા ન જોઈએ એમને. એકલા કુદરત ઉપર જીવનારા છે, એકલા કુદરત ઉપર જીવનારા એવા મુનિરાજ લખે છે. શું લખે છે કે જગતના જીવને તૃષ્ણારૂપી રોગ જોરથી ફાટી નીકળેલો છે. આજે આપણે આવશે સાંજના સ્વાધ્યાયમાં તૃષ્ણાને કેવી રીતે મટાડવી, જરા પ્રયોજનભૂત છે મુંબઈ વાળા માટે. મુંબઈ વાળા માટે એટલે આ દુરાગ જોર છે આ વિષયનો, ત્યાં થોડીક શાંતિ છે. ઠીક છે, ક્ષેત્રના પ્રમાણે થોડું કામ ચાલ્યું પૂછ્યું. આ તો દેખાય બધું જુદું, એવું બધું દેખાય કે આ જોઈએ ને તે જોઈએ, આવું જોઈએ ને તેવું જોઈએ. તૃષ્ણા તો વધતી જાય વધતી જાય વધતી જાય. કેશવલાલભાઈ તૃષ્ણા મટાડવા માટેનો ઉપાય પૂછે છે કૃપાળુદેવને, બહુ સરસ વાત કરે છે. માસ્ટર કે આપી દીધી છે કે તારો લોભ છૂટી જાય, તૃષ્ણા જ મટી જાય તારે. અને તૃષ્ણા મટે તો તૃષ્ણાનો ઉત્પન્ન, તૃષ્ણાથી ઉત્પન્ન થયેલો દાહ મટે. દાહ ઘણો છે, જેમ અગ્નિ પદાર્થને બાળે છે એમ તૃષ્ણારૂપી દાહ આત્માની શાંતિને બાળે છે, અશાંતને બેચેન થઈ જાય છે. પશ્ચિમના દેશોમાંથી હિપ્પી લોકો જે અહીંયા આવ્યા છે ને, એ બધા કેટલાક તો મલ્ટીમિલિયનર માણસો છે. હાથમાં મેલી ઘેલી થેલી હોય પણ અંદર કેટલા ડોલર પડ્યા હોય હજારો, પણ બેચેન એટલા છે, ગાંજો ચરસ પીને પડ્યા રહેવું પડે. સાંભળ્યું છે કે હિન્દુસ્તાનમાં કોઈ અધ્યાત્મ વિદ્યા છે એનાથી શાંતિ મળે છે, એટલે અહીંયા ધર્મસ્થાનોમાં એ લોકો પીડાવીએ છે. રાજસ્થાનમાં તમે પુષ્કરમાં જાઓ, આ બાજુ પુરીમાં જાઓ, તમે જોવા મળશે એ લોકો જે પ્રખ્યાત ધર્મસ્થાનો છે ને એની અંદર જોવા મળશે. એ લોકો શાંતિ માટે અહીં સુધી આવ્યા છે, ફાફા મારે છે. આત્મશાંતિનો ઉપાય ક્યાંય મળે એવું છે નહીં, સિવાય વિતરાગના માર્ગમાં. આજે સંપ્રદાયમાં ઊંધા ચક્કર ચાલે છે. નામ જૈન સંપ્રદાય, બધા તીર્થંકરના મૂર્તિને પૂજે. તીર્થંકરની વાતને સમજે નહીં, તત્વને સમજે નહીં, રૂઢિરિવાજમાં ફસાઈ જાય, કાળે કરીને ઉત્પન્ન થયેલી વિકૃતિઓમાં ફસાઈ જાય, અને એ વિકૃતિઓમાંથી બહાર નીકળી શકે નહીં. ક્યારેક ક્યારેક કોઈ જ્ઞાની પુરુષો થાય છે, એ તીર્થંકર દેવનો માર્ગ બતાવતા જાય છે. અને એ માર્ગમાં સીધી વાત એ છે કે પહેલા તું મોહને માર, તારા પરિભ્રમણનું કારણ મોહ છે, બીજું કોઈ નથી. મોહને માર, તું અને એને વ્યવસ્થિત સિસ્ટમેટિક એ કામ કરવાની સિસ્ટમ એ બતાવે છે. કામ પોતાને કરવાનું છે, સિસ્ટમ એ બતાવે છે. અને એની બહુ મોટી કિંમત છે. કેમ કે વિધાઉટ સિસ્ટમ તમે કોઈ કામ કરો એટલે ફેલ જાઓ. હિસાબ કિતાબ જેવી ચીજ છે, જો સિસ્ટમ સિસ્ટમેટિકલી ન રાખી હોય તો એટલો મોટો ઘૂંચવાડો ઊભો થાય કે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ પડે. સૂતર ઘૂંચવાઈ જાય તો એનો ઉપયોગ ન થાય, એટલું ને એટલું લંબાઈમાં, એટલું ને એટલું વજનમાં હોય, ગૂંચવાયેલું શું કામનું. એમ બુદ્ધિ ગૂંચવાઈ ગઈ, ખલાસ ગયો. કર્મના ક્ષેત્રમાં આવીને પણ બુદ્ધિના ગૂંચવાડા ઉભા થાય છે. એ તો જ્ઞાનીઓની નિષ્કારણ કરુણા છે કે એ લોકોએ વ્યવસ્થિત માર્ગ બતાવ્યો, બહુ વ્યવસ્થિત માર્ગ બતાવ્યો. તો આ પરિભ્રમણની વાત પહેલી વહેલી લીધી છે, ચોથી ગાથામાં લીધી છે. 900 વર્ષ પહેલા થયેલા, આથી 1100 વર્ષ પહેલા થયેલા અમરચંદ્ર આચાર્ય દેવ અને 100 વર્ષ પહેલા થયેલા કૃપાળુ દેવ એક વાત કરે છે, નીકળ્યું કે ન નીકળ્યું. આનંદ જ્ઞાનીઓનો એક મત હોય છે. અને ચોખ્ખી દીવા જેવી વાત છે કે પહેલા પરિભ્રમણને ની સમસ્યાને ન સમજે એ મુક્તિના માર્ગને સમજે કેવી રીતે. પરિભ્રમણની સમસ્યા જેને સમસ્યા રૂપે ન લાગે એને છૂટવાનો ઉપાય કરવાનો ખરો જોર ને તાકાત ને એને ટેકનિક ક્યાંથી શીખવાની મળવાની હતી. આ તો ટેકનિકલ વિષય છે, આખો હાઈલી ટેકનિકલ છે. એની સિસ્ટમ વગર કોઈ કામ થાય ને. કોઈ એમ કે ના ના ભલે અમને પરિભ્રમણની કાંઈ ચિંતા નથી થઈ, અમે તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લઈએ કે કરી લીધું, આત્મા કાંઈ માલ નથી. નાની ના માર્ગે જ કામ થાય, બીજી રીતે થાય એવો વિષય છે. કેવું છે શું કે આસ્તિક સંપ્રદાયમાં ઓછા વધતા પ્રમાણમાં અધ્યાત્મ તત્વ બધે છે. અધ્યાત્મની વાતો, અધ્યાત્મની ચર્ચાઓ પણ વ્યવસ્થિત જ્ઞાની સિવાય ક્યાંય હોય નહીં. અવ્યવસ્થિત રીતે લોકો ગમે તેમ નિરૂપણ કરે, પ્રરૂપણ કરે, સ્થાપે, એ બધું બુદ્ધિને ઘૂંચવાની, સૂતરને ઘૂંચવાની વાત છે. ઘૂંચવાડામાં પીડ્યા પછી બહાર નીકળવું મુશ્કેલ છે. થોડું મોડું થાય એનો વાંધો નથી, પણ કામ તો કામની રીતે થાય એ વાત પહેલી સંભાળવી પડશે, પહેલી જ સમજવી પડશે. જોરથી ફાટી નીકળેલા તૃષ્ણારૂપી રોગના દાહથી જગતના જીવોને અંતરંગમાં પીડા પ્રગટ થઈ છે, બેચેન છે બધા. અને જેમ જેમ સંપત્તિ મળે બેચેની વધતી જાય છે. એની મોટી સાબિતી વેસ્ટર્ન કન્ટ્રીઝ, વેસ્ટર્ન પીપલ્સ, ત્યાં તમે જુઓ આપણો દેશ જેની પાસે ગરીબ ગણાય છે, નાના નાના દેશ ત્યાં આપણા આપણી ગરીબાઈ સમજે છે એવી આપણી આર્થિક પરિસ્થિતિનું અંતર છે, આવકનું એટલું મોટું અંતર. સ્વિટ્ઝરલેન્ડ આટલો ખોબા જેવડો છે, એ બધો હિલી એરિયા છે, પહાડો, ખૂબ પૈસો છે. કેન્સર કેટલું ખબર છે? 100 માણસને ભેગા કરો તો 20 જણને કેન્સર હોય. આ વાત તો હું 15-17-18 વર્ષ પહેલાની કરું છું, અત્યારે તો પર્સન્ટેજ વધી ગયા છે. 17-18 વર્ષ પહેલા આપણે એક મુમુક્ષુ સ્વિટ્ઝરલેન્ડમાં હતા, એનો કાગળ આવ્યો હતો. ત્યાં એક કેન્સર રિસર્ચની વર્લ્ડ લેવલની એક સંસ્થા સ્વિટ્ઝરલેન્ડમાં છે, અને કેન્સરને ક્યોર થવા માટેના કોઈ પત્ર વ્યવહાર અમારે ચાલેલો. આ સંસ્થા ત્યાં શું કામ કરે છે, કેમ છે, એમાંથી એમણે લીધું કે અહીંયા સ્વિટ્ઝરલેન્ડમાં દર 5 માણસે એક માણસ સફરિંગ ફ્રોમ કેન્સર, દર 5 માણસ એટલે 120 માણસ નહીં વસ્તીમાં, દેશની વસ્તીમાં એવી પરિસ્થિતિ છે. કુટુંબ દીઠ જેવું એક થઈ ગયું, ત્યાં તો 5 માણસ પૂરું કુટુંબ નથી ત્યાં તો, પણ કુટુંબ દીઠ એક 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 ઘરમાં એક એક કેન્સર, એક થી વધારે કેન્સર જોવા મળે. એને સુખી દેશ કેવો કે દુઃખી દેશ કેવો એ પછીની વાત છે, પરિસ્થિતિ આ છે. અને એ તો સ્પષ્ટ દેખાય એવું છે, ત્યાંની જે ખાણીપીણી છે, કેન્સર ન થાય તો શું થાય. એના રેસ્ટોરન્ટ પાસે આપણે અંદર ઊભા ન રહી શકીએ. આપણે તો હમણાં જઈએ ને, જૂન જુલાઈમાં ત્યાં હતા, એ રેસ્ટોરન્ટમાં ઊભા ન રહી શકીએ, આપણે જોઈ ન શકીએ. એ લોકો ટેસ્ટી ખાઈ શકે છે એવી પરિસ્થિતિ ખરાબ છે. બહુ અનેક જાતના પ્રાણીઓ ના માંસ ખાવાના, અનેક જાતના પ્રાણીઓ આપણને નામે ન આવડે એવું બધું હોય. પણ બોર્ડ મોટા મોટા માયરા હોય ને એનાથી ખ્યાલ આવી જાય કે અહીંયા કેવું ચાલે છે. પૈસો શું કામ લાગે, સરવાળે થાય છે, બેચે નહીં, કેમ કે ભાઈ તો બધાને વ્યાપેલો છે. આ તો બધો પૈસો ભેગો કર્યો પણ મરી જશું તો એક સેકન્ડમાં, કોઈને સંયોગ છોડવા નથી, કોઈ વાતે લાખ વાતે છોડવા નથી. અને કાળનો ઝપાટો જુદી જાતનો છે આખો, અને રોજ નજર સામે એને જોવા મળે છે. એટલે ભયનું દુઃખ તો બધા, ભયનું દુઃખ બધાને બેચેન કરે છે. એનો પણ ઉપાય છે, મોટી વાત આ છે કે એનો પણ ઉપાય છે, અને આપણા ઘરમાં છે. પછી આપણે લાભ ન લઈએ કે આપણે આપણી નેગ્લિજન્સ થી એ વાત રહી જાય તો બહુ મોટા અફસોસ નો વિષય ગણવો જોઈએ. એટલે વિસ્તાર થોડો કરે છે, શું કે અંતરંગમાં પીડા પ્રગટ થઈ ગઈ છે, બેચેની ઊભી થઈ છે જગતના જીવોને. આકળો બનીને, આકળો બનીને એટલે આકુળ વ્યાકુળ થઈને, ખૂબ આકુળ વ્યાકુળ થઈને મૃગજળ જેવા વિષય ગ્રામને જે ઘેરો ઘાલે છે, તેમ ભૂખો માણસ ખોરાક ઉપર તૂટી પડે એવી જગતના જીવોની ઈચ્છામાં એ પ્રકારથી આકુળતા આકુળતા, તીવ્ર આકુળતા થી જે પોતાના ઈચ્છિત પદાર્થોને ઘેરો ઘાલે છે. અને જે પરસ્પર આચાર્યપણું પણ કરે છે, અમે અમે અમને આમ થયું તમે પણ આમ કરો, અમે આમ કમાણા તમે આમ કમાવો, અમે આ મેળવ્યું તમે આમ મેળવો, ઉપદેશ આપે ને એનું નામ આચાર્યપણું. શીખવે સંસારમાં કેવી રીતે પરિભ્રમણ વધારવું એવું બધું શીખવે, એનું નામ આચાર્ય પણ કરે છે. આ વ્યંગાત્મક ભાષા છે અમૃતચંદ્રાચાર્ય. અર્થાત એકબીજાને કહીને તે પ્રમાણે અંગીકાર કરાવે છે. તેથી એ બધી વાતો સૌને સુલભ છે, કેમ કે પરસ્પર બધું એ જ અહીંયા એ જ વાતાવરણ છે ને એ જ જોવા મળે છે. નાના શહેરમાંથી મોટા શહેરમાં જાવ ને વાતાવરણ જે ફરે છે એના કરતા દેવલોકમાં અહીંથી વધારે ખરાબ પરિસ્થિતિ છે. સોનગઢ કરતા ભાવનગરમાં આકુળતા વાળા જીવો વધારે જોવા મળે, અને ભાવનગર કરતા મુંબઈમાં તો અજંપો અજંપો અજંપો, બસ દોડતા ખાવું દોડતા કામ કરવું એટલો અજંપો દેખાય. એથી વધારે અજંપો દેવલોકમાં છે, એથી વધારે અજંપો કેમ કે જેમ જેમ ચાલ ત્યાં બેચેની વધતી જાય છે, અજંપો વધતો જાય છે. એટલે એ બધું વાતાવરણ સુલભતાથી પ્રાપ્ત છે, એટલે એ જ બધું ચારે બાજુ વ્યાપેલું છે. તો દુર્લભ શું છે કે એવી પરિસ્થિતિમાં જન્મ મરણ થી છૂટવાનો ઉપાય તો દુર્લભ થઈ પડ્યો છે, છતાં પણ છે ખરો અને પ્રાપ્ત થઈ શકે છે. એ મોટી આશાસ્પદ વાત છે. એ આશાસ્પદ વાતને આશા પ્રગટાવવા માટે આટલી લાંબી લાંબી વાત પરિભ્રમણ સંબંધી કરી. હવે એનાથી કેવી રીતે મુક્ત થવું એ કહેવા માંગે છે. પહેલા શું કરવું, એનાથી મુક્ત થવું હોય તો પહેલા શું કરવું? ગ્રંથનો પ્રારંભ છે, પ્રારંભ છે ને. આ ગાથામાં એમણે સત્સંગની વાત નાખી છે. આખા સમયસારમાં કૃપાળુદેવે જે સત્સંગને પાને પાને ગાયો છે એ અમૃતચંદ્રાચાર્ય ચોથી ગાથામાં એ સત્સંગની વાત લખી છે. આનો ઉપાય એક સત્સંગ છે. એની અંદર તમને કેવી રીતે શરૂઆત કરવી, કેવી રીતે આગળ વધવું એ બધું સત્સંગ માટે મળશે. માટે તમે સત્સંગને સેવો એમ અહીંયા જરા વિસ્તારથી એ વાત ઉપર લઈ જશે આપણને. અત્યારે રાખે.